જ્યારે જ્યારે વિપત્તિ આવી પડી હોય ત્યારે ભગવાન મારા ત્યાં આવીને ઉભા હોય. તો એ જે માણસની ઉપાસના, એની શ્રદ્ધા, એની નિષ્ઠા, કે એને ત્યાં આગળ એની નિષ્ઠા એને મદદ કરતી હોય છે, એની શ્રદ્ધા ભક્તિની અંદર ભગવાન આવીને બેઠેલો હોય છે, એટલે શુદ્ધ ભક્તિ, આપણી શુદ્ધ ઉપાસના એ આપણને ભગવાનની પાસે બેસાડી દે છે. એટલું જ નહીં, ભગવાનને આપણામાં બેસાડી દે છે કે તમે આની અંદર આવીને બેસો, અને ભગવાનને આવીને બેસવાનું મન થાય કે ચાલ, જ્યાં મન બુદ્ધિમાં ભગવદ વૃત્તિ આવી ગઈ એટલે સ્વયં ભાગવત થઈ જશે, ભગવાન જેવો બની જાય છે. કારણ મન ખોટે રસ્તે જવાનું નથી, ખોટી વૃત્તિ કે પ્રવૃત્તિ કરવાનું નથી. એટલે જ્યાં શાંતિ આવી, સાત્વિકતા આવી, એટલે આપોઆપ જ ભગવાનમય બની ગયો, ભગવાનવદ, ભગવદ, ભાગવત, ભગવાનના જીવો થઈ જાય. તો એ જે સદગુરુ તમારી માય છે એને આપણે જાગીને ઉકેલવું પડે, જોવું પડે, ઓળખવું પડે, એને સમજવું પડે. હે મારામાં છે ખરા મહારાજ, ત્યારે જ ના હોય કે જ્યારે આપણે એને વિસ્મૃત કર્યો હોય. આપણે ભૂલી જઈએ ને ત્યારે જ ભગવાન આપણામાં નથી હોતા, પણ જ્યારે જ્યારે આપણે ભગવાનને સ્મરણ કરીએ એટલે આપણામાં જ આવીને બેસી જાય. ને ભગવત સ્મરણ કરજો, જ્યારે ખરા ભાવથી, દિલથી અને સાચી રીતે બેઠા હશો ને ત્યારે કોઈ પણ પ્રકારની ઉપાધિ શરીરને હેરાન નહીં કરે, ગમે એટલી હશે તોય. મનના વિષયો પણ તે વખત તમને યાદ, તમને જરાય હેરાન નહીં કરે. મનના વિષય સગળા જાય, સદગુરુજી પધારી, ગુરુના વેણ નો રાખો વિશ્વાસ, સદગુરુજી પધારી, કામ ક્રોધ મોહ ત્યાગીએ, મન ઠરીને નિર્મળ થાય રે. મહામંત્ર ત્યારે મળે રે, મન ઠરે ત્યારે મહામંત્ર મળે, અને મહામંત્ર મળે ત્યારે મનના વિષય સગળા જતા. પણ ક્યારે અને એ સમયે કેવી પરિસ્થિતિ થાય? સદગુરુજી પધાર્યા, આવી ગયા મારા અંતઃકરણ, મારા હૃદયની ગુફામાં બિરાજી ગયા, મારી હૃદય ગુફામાં ઉતર્યા, મન વાણી રૂપે વિસ્તર્યા, તમે અરૂપ રૂપે અનુસર્યા. કેટલો સરસ ભાવ છે કે મહારાજ મારામાં આવીને પધાર્યા, પણ કેવી રીતે? અરૂપે, અંતરિક્ષમાંથી, અને એ સ્પંદનો દ્વારા, ભક્તિભાવથી મારામાં, મારા હૃદયમાં ઉતર્યા, મારી મનવાણીમાં બહાર અવ્યક્ત થયા. અને મનવાણી જ્યાં અંદર ભાવથી અંદર ઉતર્યા, ઉતાર્યા મહારાજને આપણે, અને મનવાણી રૂપે વ્યક્ત થયા, તમે અરૂપ રૂપે હૃદયમાં મહારાજને બેસા. એ ઉપાસનાની જેટલી ભક્તિની જેટલી દ્રઢતા હશે, જેટલી નિષ્ઠા હશે, એટલો જ ભગવાન આપણામાં, આપણા પોતાની અંદર જ બહાર નીકળે. એ ભગવદાકાર વૃત્તિ ભગવાનમય બની જાય. ઠાકુર રામકૃષ્ણ પરમહંસ માને જ્યારે નૈવેદ્ય ધરાવે ને ત્યારે ઘંટડી વગાડી થાળ મૂકીને પાસે બેસી જાય, અને માને જમાડતા એવા ભાવથી આંખો બંધ કરી અને એક એક કોળીઓ મૂકતા જાય, માના મુખમાં પણ તે પોતાના મોઢામાં જતો, પોતાના મોઢામાં જતો હોય પણ માને આપ જમાડતા હોય એવી, એવા ભાવથી, અને આંખમાં આંસુ જાય કે આજે મારી માં મારા હાથે જમે, મત જાણે દૂર દેશ કો વા, સેજ પણ અંતર નથી. પોતાનામાં એક વાર નિષ્ઠાપૂર્વક સ્થાપી દીધા પછી, અરે બ્રહ્મને પોતામાં સ્થાપી દો, અંશાણુંશી ભાવને મિટાવીને એ વ્યાપક બ્રહ્મ મારામાં જ સ્થિત છે. જુઓ એનો આનંદ એટલો બધો, એટલું બધું નૈવેદ્ય માતાજીને ધરાવી દીધા પછી રામકૃષ્ણ ભૂખ્યા ને ભૂખ્યા કે હું મારું ભોજન લાવો. માને જમાડતા કોળીઓ ક્યાં મૂકે છે? પોતાના મોઢામાં. પણ બધું જ નૈવેદ્ય જમાડી દીધા પછી કે ભાઈ આ તો માને જમાડ્યા, હવે મારું. જો એ ઉપાસના વડે જેટલું તાદાત્મ્ય સમરસતા આવશે ને, ત્યાં આગળ કોઈ પણ જુદાઈ નહીં હોય, કોઈ પણ વિયોગમાં નહીં હોય. જ્યાં રાસ રમતા વ્રજવાસીઓને અને એ ગોપિકાઓને પણ ભગવાનની અંદર કોઈ ભેદ નથી દેખાતો. અને ગોપીઓ જ્યારે રાસની અંદર જુએ છે ને, ત્યારે એક કૃષ્ણ અને એક ગોપી, એક કૃષ્ણ એક ગોપી, દરેકને એ પ્રમાણે દેખાય છે. તાદાત્મ્ય છે. એક કૃષ્ણ રાસ રમે પણ દરેકને એમ થાય કે મારી સાથે કૃષ્ણ હોય. પણ દરેક ગોપીને સાથે કૃષ્ણ છે અને એક ગોપી છે. હવે એ આખા જ રાસની, રાસના એ વર્તુળની અંદર જે ગોપીઓ છે, પણ એ બધી ગોપીઓને એકબીજામાં કૃષ્ણ દેખાય છે. અને એક એને એકને ગોપી દેખાય છે, એકને કૃષ્ણ દેખાય છે. બધી ગોપીઓ સહેજ પણ અંતર પોતાના જીવનમાં રહેવા દીધું નથી. એ અવસ્થા અને એ વૃત્તિ સ્વરૂપ સાથેનું અનુસંધાન જેટલું દ્રઢ હશે, ઉપાસના જેટલી પરિપક્વ બનશે, એટલું જ અંતર ઘટશે, તાદાત્મ્ય એટલું જ કેળવાશે, જેટલી ઉત્કટતા આવશે એટલી જ ઉન્મત્તતા આવશે. અને ઉન્મત્ત અવસ્થા એટલે પછી કોઈ ભાન ના રહે, હું વિસરાઈ જાય અને જે સ્વરૂપ છે એ અંદર આવી જાય. અને એવા ભાવથી આવી જાય એને પોતાને ના ખબર પડે કે હું છું. બસ એ મારું પરમાત્મા સ્વયં મારામાં છે. એના હાવભાવ, એનું વર્તન, એનો વ્યવહાર પણ એવો થઈ જશે. તો એ જે નયનો છે અંતર ભય, કે મહારાજ આ સ્થૂલ ભાવથી તો અમે આટલા બધા દૂર પડેલા છીએ દરિયાને પાર, અને ક્યાંક દૂર બેઠા છીએ, આપ ક્યાં આપ ત્યાં બેઠા છો અને અમે દુનિયાના કોઈ છેડે બેઠેલા છીએ. નયનો છે અંતર ભય, કોઈ ક્યાં હશે, કોઈ ક્યાં હશે. આખી દુનિયામાં જ્યાં હશે ત્યાંથી મહારાજને યાદ કરે, અંતર મહારાજ દુનિયાના એક ખૂણે પહોંચી જાય સ્મરણ માત્રથી. યસ યસ સ્મરણ માત્ર, માત્ર સ્મરણ કર્યું એની સાથે સ્મર્તુગામી પહોંચી જ જાય ત્યાં આગળ. અને આપણે પણ સ્મરણ કરો તરત મહારાજ, આપણી મનોવૃત્તિ, તન મન વૃત્તિ, બધી જ વૃત્તિઓની અંદર મહારાજ આવીને બેસી જશે. આમ સામે ઉભેલા દેખાશે, પ્રત્યક્ષ દેખાશે, બીજાને નહીં દેખાય. જેને એનામાં નિષ્ઠા હશે એને જ દેખાશે. અને બીજાની પાસે, બીજાની એટલી એટલું સામર્થ્ય નથી. કુરુક્ષેત્રના મેદાનમાં ભગવાને એ બે સેનાની વચ્ચે વિરાટ સ્વરૂપના દર્શન કરાવ્યા તો માત્ર એક જ અર્જુનને થયા, બીજાને કોઈને નથી થયા. દ્રષ્ટિ આવે છે વ્યાપક તન્મયતામાંથી. સર્વત્ર સમદર્શન યો માં પશ્યતિ સર્વત્ર સર્વમ ચ મહી પશ્યતિ. મારાને મને બધામાં અને બધામાં મને જુએ છે, એ જ આ અવસ્થાને પ્રાપ્ત થાય છે કે કોઈ અંતર નહીં. શરીર ભાવથી અંતર છે, આત્મભાવે દેહ ભાવે ન દાસોહમ આત્મભાવે તદંશકા, એટલું સ્પષ્ટ બતાવ્યું. પણ પ્રભુ તમારા મારામાં હું તમે એક જ છે, હનુમાનજી કહી દેતા હોય વાલ્મીકિ રામાયણનો શ્લોક. કોઈ ભેદ નથી, કોઈ અંતર નથી. સર્વત્ર એ માત્ર એક જ તત્વ બિરાજે છે, એક જ તત્વ સર્વની અંદર છે. અને આને આને સમજવું હોય ને યોગ વાસિષ્ઠને વાંચો. યોગ વાસિષ્ઠમાં વશિષ્ઠજી મહારાજ આ કોઈ પણ જાતનું અંતર છે જ નહીં. જીવ અને ઈશ્વરની વચ્ચે, ગુરુ અને શિષ્યની વચ્ચે, શબ્દ અને સુરતાઓ વચ્ચે સહેજ પણ અંતર નથી. એને એને સમજવું હોય ને તો યોગ વાસિષ્ઠ વાંચો. એ તત્વ તમને અદ્વૈત સુધી લઈ જઈને બેસાડી દેશે. આ દુનિયામાં બીજું કશું જ નથી, માત્ર એક વ્યાપક બ્રહ્મ. હું પોતે પણ નથી. અને એમાં કહી દીધું જગન મિથ્યા, જીવો બ્રહ્મૈવ ના પરા, બ્રહ્મ સત્યમ, સત્ય માત્ર એક જ પરમ તત્વ છે, બાકી બીજું બધું જ મિથ્યા છે. જો જે માણસ પોતાના સાધ્ય એવા ઈષ્ટદેવની અંદર ડૂબી જશે, અંદર પરોવાઈ જશે ને, પછી બીજું કશું જ નહીં દેખાય, એને બીજી અસર પણ નહીં થાય. એ પોતાનામાં એવો વિલીન અને એવો આમ અંદર લીન થઈ ગયો હશે કે કશું જ ભાન પણ નહીં. આવો નાનો સરખો ધ્રુવ એક અપમાનને સહન કરી અને પ્રભુની સાથે તાદાત્મ્ય કેળવી લે, તે જંગલની અંદર એટલી ઉંમરમાં એને બીક ન લાગે? એ જ પ્રહલાદ, એને અગ્નિની બીક ન લાગે, હાથીની બીક ન લાગે, સમુદ્રમાં ડૂબવાની બીક ન લાગે, પહાડ ઉપરથી ફેંકે પછડાવાની કે નાખી દેવાની બીક ન લાગે, ઝેરની બીક ન લાગે કે અગ્નિની હોળની પણ બીક ન લાગે. કેમ? એને પોતાના ઈષ્ટનું તાદાત્મ્ય કરી લીધું સંપૂર્ણ. ભલે સ્થૂલ ભાવથી અંતર હશે, ગમે એટલા દૂર રહીશું, ભેદ હશે, પણ સૂક્ષ્મ ભાવથી અધ્યાત્મના રંગથી રંગાઈને એની અંદરનો પોતાના સ્વરૂપને વિલીન કરી દેવા, કોઈ ભેદ નહીં. સ્થૂલ ભાવના અંતર તો વ્યવહારની અંદર આપણને દરેક જગ્યાએ દેખાતા જ હોય છે, અનુભવાતા હોય છે. વ્યવહારના અંતર સ્થૂલ ભાવ દરેક જગ્યાએ, આ નાનું મોટું, આ મારું, આ પોતાનું, આ પારકું, આ અમુક, અનેક ભેદ છે. પણ એ ભેદ છે માત્ર વ્યવહારી, સ્થૂલ ભેદ છે. જેને સૂક્ષ્મમાં તો કોઈ ભેદ છે જ નહીં. તો ભેદને ઉકેલવા માટે પણ અંતર્મુખ થવું પડે, અને અંતર્મુખ થઈને પોતાના સૂક્ષ્મ ભાવને ની અનુભૂતિ કરી લો. સ્થૂલ એની મેતે આપોઆપ ઝાડના વૃક્ષની ઉપર, વૃક્ષના ફળની માફક, એના પાંદડાની માફક આમ અલગ થઈ જશે. પણ એમાં ભલે સ્થૂલ ભાવથી ઉપાસક ને અંતર દેખાય, પણ એના ભક્તિ, એની ભક્તિ ને એની ઉપાસનાથી તો કહી દે પ્રાણ તમારી પાસ. કે એ મનથી ત્યાં જ બેઠેલો હોય કે જ્યાં મહારાજ બેઠેલા છે, અને શરીરથી ગમે એટલો દૂર આઘો પડેલો.